શ્રી ગણેશને નમું છું, ઉદાર ગુરુદેવને નમું છું. ખરેખર તમે કૃષ્ણ છો, માગનારાને તમે દ્વૈતપણે તમારા બારણા આગળ પણ ઊભા રહેવા દેતા નથી. તમારી પાસે કોઈ અચાનક માગવા આવે તો નજર પડતા જ દોડીને તમે તેનો જીવ લઈ લો છો. તમારી એકતામાં એને એવો તો વિલીન કરી દો છો કે પછી એને છોડાવનાર બીજા કોઈ પણ સ્વપ્નમાંય મળી શકતો નથી. કોઈ ભામટાના હાથનું બીડું ખાનારનો ઘાત કરે છે તેમ જીવ તમારી પ્રસન્નતાથી ચાલ્યો જાય છે. તમારી પાસે માગવા આવનારને સર્વસ્વ ખોવું પડે છે. એને પોતાને પણ ઉઘાડો કરી તમે તેને ત્રિલોકમાં નિર્લજ્જ કરો છો. તમે આવા છો છતાં તમારા ઉદારપણાથી કીર્તિ પામ્યા છો, કારણ કે જે પોતાનું સર્વસ્વ તમને આપે છે તેને તમે તમારા જેવા કરી મૂકો છો. પછી સળગુણ ઐશ્વર્ય સહિત તમે સ્વયં પણ એને અર્પણ થાઓ છો. એટલે તમારે પોતાને તમારા દાસને આધીન રહેવું પડે છે ને એના નચાવ્યા નાચવું પડે છે. બલિએ તમને સર્વસ્વ આપ્યું, તે બલિનો અત્યાર સુધી તમારે દ્વારપારપણું કરવું પડે છે. ધર્મ તમને અગ્ર પૂજા આપી તેમનું ઉચ્છિષ્ટ પણ તમે ઉચક્યું ને એના અનેક સંકટો તમે સહ્યા, અમરીશના ગર્ભવાસ તમે સહ્યા અને ગોવારોની રક્ષા કરી. એ જ રીતે સ્વરૂપ આપી દેવાની ઉદારતા એક તમે જ બતાવી શકો છો. તમારી ઉદારતા રાજા રંકને સમપણે જુએ છે. જ્યાં ભાવ છે ત્યાં તમે મળો છો. તમારી પ્રાપ્તિ માટે યોગીઓ અનેક કષ્ટ વેઠે છે, પણ જે સંતના ચરણને સેવે છે તેને જ તમારી પ્રાપ્તિ સુલભ છે. સંત હરિરૂપ જ છે, તેમના ચરણનું દર્શન તે મારા નેત્રનું અંજન છે. ચરણ કૃપાથી જન્મા જનાર્દન પ્રકાશે છે. ગુરુના ઉપનામથી એ જનાર્દનની સેવામાં જ હું જીવભાવે લાગ્યો છું. એક જ વસ્તુમાં ભજ્ય ભજનારને ભજનની ત્રિવિધ ભાવનાવાળી અભેદ ભક્તિ ગોવિંદને અત્યંત પ્રિય છે. એવા ભક્તોનો સર્વ ભાર શ્રીધર પોતે માથે લે છે. નિજ ભક્તોનો દેહભાવ દેવ પોતે જ ધારે છે. અભક્તનો દેહભાવ કોઈ બીજો ધારે છે એમ નથી, પણ અભક્ત દેહ અભિમાનને લીધે બંધાયેલો છે. આથી જે નિરભિમાન છે તે જ સંપૂર્ણ ભગવદ્ ભક્ત છે. જેને દેહ અભિમાન છે તે કદી ભક્ત થઈ શકતો નથી. આ પાંચમા અધ્યાયમાં અભક્તની નિષ્ઠા કેવી હોય છે અને જુદા જુદા યુગોમાં એમની પૂજાવિધિ કયા પ્રકારની હોય છે એ બંને પ્રશ્નનો જવાબ ચમસ મુનિ આપે છે. સદબુદ્ધિવાળા નિરૂપણ કરવામાં સમુદ્ર જેવા અને જ્ઞાનના નિધિરૂપ યોગેશ્વરો સદભાગ્ય મળ્યા એટલે રાજા પૂછે છે કે અત્યંત કામાતુર, ઉત્કટ, ક્રોધી, લોભગ્રસ્ત, પ્રપંચ નિષ્ણાંત, ગર્વિષ્ઠમાં અગ્રણી, વિકારની નદીરૂપ, વિકલ્પની ખાંડરૂપ, મહોમહમાં અત્યંત ડૂબેલા, સદબુદ્ધિ આગળ આડો પડદો પાડેલા, છર કપટ કરવામાં પૂર્ણ, કુશળ દિવસે આંધ્રા દેખતા ઘુવડ જેવા અને રાત્રે પરમાર્થથી અજાણ્યા પણ સંસારના પ્રપંચોમાં અતિ જ્ઞાની, આત્મહિત ન જાણતા હોવાથી જ્ઞાન વેચી કામને પોષનાર અભક્ત જનની સી રીતે ગતિ થશે? ચમસ મુનિ ઉત્તર આપે છે, જેનાથી આપણી ઉત્પત્તિ થઈ છે તે જગતના જનક સર્વપરીને જે અવિવેકી ભજતો નથી તેનો અધઃપાત થાય છે. પુરુષ દ્વારા ચારે આશ્રમ ને ચારે વર્ણ થયા. સત્વગુણથી શુદ્ધ બ્રાહ્મણ, સત્વને રજોગુણના મિશ્રણથી ક્ષત્રિય, રજોગુણને તમોગુણના મિશ્રણથી વૈશ્ય અને કેવળ તમોગુણથી શુદ્ર થયા. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વેદ અધ્યયન કરીને ગાયત્રીના જપથી સંસ્કાર પામીને દ્વિજત્વ પ્રાપ્ત કરે છે. જ્યારે શુદ્ર સંસ્કારહીન છે, ત્રણેય વર્ણને બ્રહ્મચાર્ય આશ્રમને ગૃહસ્થ આશ્રમ છે, જે ચારેય આશ્રમ પારે છે તેને ખરેખર બ્રાહ્મણ જાણવા, ગૃહસ્થ પુરુષના ચરણસ્થાને છે, બ્રહ્મચારી હૃદય સ્થાને છે અને વાનપ્રસ્થી વક્ષસ્થળમાં છે અને સંન્યાસી તો શિરોમણી છે. બ્રાહ્મણ આદિની ઉત્પત્તિ જે પુરુષમાંથી છે તેને ભજતો ન તેને જે ભજતો નથી તે ઉત્તમ દેહ પ્રાપ્ત થયા છતાં નીચે પડે છે. હરિને ન ભજનારના પણ અજ્ઞાનીને જ્ઞાની એમ બે વર્ગ હોય છે. જેમ બકરી શેરડીની મીઠાશ ન જાણતી હોવાથી સૂકા પાંદડા ચાવે છે, તેમ હરિભક્તિની મીઠાશ ન જાણતા હોવાથી અજ્ઞાની વિષયમાં લુપ્ત રહે છે. પંડિત પોતાના જ્ઞાનના મદમાં ભક્તિ પંથનો ત્યાગ કરે છે. જેમ તાવવારાને દૂધ કડવું વિષ જેવું લાગે છે, તેમ જ્ઞાનના ગર્વથી તે હરિભજનથી વિમુખ થાય છે. તેથી તે સર્વ વર્ણમાં શ્રેષ્ઠ હોય તો પણ તેનો અધપાત જ થાય છે. તેના કરતા જે ચંડાળ છે પણ હરિભજનનો પ્રેમી છે તે બ્રાહ્મણ શ્રેષ્ઠ કરતા ઉત્તમ છે. મનુષ્ય દેહ મળવા છતાં જે ઈશ્વર ભજન કરતા નથી તેઓ ભયંકર યાતના ભોગવે છે. એક બાપને બે દીકરા હોય, તે પૈકી મોટો અને સમજુ દીકરો અપમાન કરે તો બાપ તેને શિક્ષા કરે. નાનું બાળક માથે ચડી લાતો મારે તો પણ બાપ તેનો દોષ ગણે નહીં. જ્ઞાની હોય હરિથી વિમુખ રહેનારને મહાદોષ લાગે છે. અજ્ઞાની તો સંત પર વિશ્વાસ રાખી તેમની કૃપાથી તરી જાય છે. અજ્ઞાનને વિશેષ બાધ નથી, તે દઢ શ્રદ્ધાથી જ શુદ્ધ થાય છે. સાધુ પર વિશ્વાસ રાખવાથી અજ્ઞાન જાય, પણ જેને જ્ઞાનનું અભિમાન હોય તેને વિશ્વાસ બેસી શકતો નથી. અભિમાન જેવું ત્રિલોકમાં બીજું અનિષ્ટ નથી. અભિમાન ઈશ્વરને પણ બંધનમાં નાખી ઉપાધિ કરે છે. અજ્ઞાનીને અભિમાન નથી પણ સંપૂર્ણ શ્રદ્ધા છે, તેથી સાધુ તેના પર કૃપા કરે છે. સ્ત્રી કે શુદ્રાદિ નીચ વર્ણ કહેવાય છે તેમને વેદના શ્રવણનો અધિકાર નથી. કેવળ સદભાવને લીધે જ તેઓ સાધુની કૃપા પ્રાપ્ત કરી તરે છે. જ્ઞાનાભિમાની કોઈ કાર્ય તરતા નથી. અલ્પ જ્ઞાનથી પણ જેઓ દુરાભિમાની થયેલા હોય છે તેઓ સર્વથી ઉપેક્ષણીય જ છે એમ ચામસ કહે છે. 3 વર્ષના દ્વિજોને હરિપદ સહજપણે પ્રાપ્ત, છતાં જન્મ કર્મનું, પૂજ્યપણાનું કે વેદ અધ્યયનનું અભિમાન રાખી ઉપનયન, ગાયત્રી મંત્ર વગેરે મળ્યા છતાં પોતાના અભિમાનથી મોહમાં પડે છે. કર્મ ફળમાં આસક્ત થાય છે, કારણ વેદોમાંનો ફલાર્થવાદ તેમને મોહમાં પાડે છે. તેઓ વિધિ જાણતા નથી, જુદા જુદા કર્મના જુદા જુદા મંત્ર તંત્ર જાણતા નથી. છતાં કેટલાક મનુષ્યો ઘણા અભિમાનથી જ્ઞાની હોવાનો દાવો કરે છે. ગારુડી પાસે વિદ્યા થોડી છે, પણ તે ઘણા ચાંદ લટકાવે છે, પુષ્કર આડંબર કરે છે, સ્વીટકને લાલ રંગનો ઓપ આપી માણેકમાં ખપાવે છે, તેમ આસન પૂજા વગેરે ઠાઠ રાખી મૂર્ખ પણ મોટા જ્ઞાનીમાં ખપવા માંગે છે, પોતે કંઈ તત્વ જાણતો નથી, જ્ઞાનીને પૂછતો નથી, પણ લોકમાં કીર્તિ મેળવવા દંભથી પોતાની મતિ પ્રમાણે કર્મની ચેષ્ટા કરે છે, જે ભોગમાં જરા પણ સુખ નથી એવી અપ્સરાદીની અભિલાષા મધુર શબ્દ અને વાચા અને વાચાળતાથી મધુર શબ્દ અને વાચાળતાથી ઉત્પન્ન કરી તે યજ્ઞ આદિની ખટપટમાં પડે છે. યજ્ઞ કરતા યજમાનનું સર્વસ્વ લૂંટાઈ જાય તો પણ પોતાને આચાર્યપણું મળે એવી બુદ્ધિથી તે યજ્ઞનો આરંભ કરે છે. પોતાની પ્રતિષ્ઠા વધારવા મોટો સમારંભ કરાવે છે અને અનેક ખટપટ સાથે દોર કરી જુદા જુદા કર્મનો આરંભ કરાવે છે. દારૂને અમૃત માની કે મીઠા વચનથી ફસાઈ તેના સ્વાદમાં લુપ્ત થઈ તેને જે સેવન કરે છે તે પોતાનું ભાન ભૂલી પિશાચના જેવી ચેષ્ટા કરે છે, પતન પામે છે અને એવા પતનને વળી સ્વર્ગ સુખનું નામ આપવામાં આવે છે. સ્વર્થી અભિલાષા રાખી મૂર્ખ માણસ અનિત્ય સ્વર્ગ સુખની લાલચે પ્રવૃત્તિ કરે છે. જેમ યર્ને ભીંત પર ચડવાનું સામર્થ્ય નથી છતાં કષ્ટથી ચડવા જાય છે અને વારંવાર પડે છે, તેમ મૂર્ખ સ્વર્ગ સુખમાંથી નક્કી પડે છે. કર્મમાં અત્યંત રચ્યા પચ્યા રહેવાથી કામને લોભ વધે છે, દંભ કરવો પડે છે અને ક્રોધથી મોટી ભરતી ચડે છે. સત્વગુણથી વંચિત હોવાથી રજોગુણ તે બિચારાને અતિ કામી બનાવે છે. સ્વર્ગના ભોગની ઈચ્છાથી તે યજ્ઞયાગાદિ કરે છે. મંત્ર તંત્ર દ્રવ્યાદિ અશુદ્ધ હોવાથી તેમને સ્વર્ગ પ્રાપ્તિ થતી નથી. પોતાના કામની તૃપ્તિ ન થવાથી તેમનામાં માત્ર ક્રોધ વધે છે. ક્રોધકારો નાગ છે તેથી તે દ્વેષના ફૂફાળા મારે છે. ક્રોધના આશ્રય લઈ તમોગુણરૂપી બજારમાં દંભરૂપ નાણાંની દુકાન માંડી બનાવટી રૂપિયા ખરા તરીકે ચલાવી જે જે ગ્રાહક આવે તેને જારણ મરણ આદિ ક્રિયા શીખવવાને નિમિત્તે પાપાચરણમાં પ્રવૃત્ત કરે છે. સ્વધર્મને નામે પગલે પગલે અધર્મની ખાણ ઉપાડી આકાશે અડકે એટલો મોટો ખોટા કર્મ આચરણનો ડગલો નિપજાવે છે. નાના મોટા અવધર્મનું તોફાન મચાવે છે. અભિમાનનું ઘર બની જ્ઞાનીમાં ખપી સાધુજનની નિંદા કરે છે, સજ્જનોનો ઉપહાસ કરે છે, જગતમાં સર્વત્ર દોષ જુએ છે, નિર્દોષનો ઉપહાસ કરી તેના પર ખોટા આરોપ મૂકે છે, સદૈવ તેમના ગુણ દોષરૂપે પ્રગટ કરે છે, હરિભક્તોની તે નિરંતર હાંસી કરે છે, હરિસ્મરણને મહાપાપ કહે છે અને હરિનામની નિંદા કરે છે, એવા દુષ્બુદ્ધિને પૂરા ખર સમજવા. સ્ત્રી વિશે અતિશય કામુક અને આસક્તિથી કામ મૂર્ખ થયેલા મંદ બુદ્ધિવાળા પરસ્પર ઉપદેશ કરે છે કે જુદા જુદા ભોગ ભોગવવા એ જ મનુષ્ય જન્મની સાર્થકતા છે. વિષય સેવનના તત્કાલિક સુખનો ત્યાગ કરી જે વૈરાગ્યના નામે લોકને ઠગે છે તે મૂર્ખ છે. વનમાં જ દેવ વસતા હોય તો વાઘવરુ તરી ન જાય, આસનવારી ધ્યાન ધરવાથી દેવ મળતા હોય તો બગલીના બચ્ચાને સાક્ષાત્કાર ન થાત, એકાંતથી દેવની ભેટ થતી હોત, એકાંતથી દેવની ભેટ થતી હોત તો ઉંદર ચૂંચું કરી ઘેર ઘેર શા માટે રખડે? સર્વજ્ઞ દેવે પશુ પક્ષી વગેરે સર્વ પ્રાણીને જોડા સર્જ્યા છે, છતાં મૂર્ખ લોકોએ ત્યાગનું બંડ મચાવ્યું છે. એમ બુદ્ધિહીન જન સદગુરુનું પૂજન કરતા નથી, વૃદ્ધ માતા પિતાને નમતા નથી, સ્ત્રીને તદ્દન આધીન થઈ રહે છે. હંમેશ સ્ત્રી સુખને જ શ્રેષ્ઠ માનીને સ્ત્રી લંપટ થઈ તેમનું જ ચિંતન કરે છે. એવા લોકો ભોગની સિદ્ધિ માટે અને ધનની પ્રાપ્તિ માટે ઉદર નિર્વાહના સાધન તરીકે દંભથી યજ્ઞયાગાદિ કરે છે અને કરાવે છે, અને નિત્ય ભોગ ભોગવતા રહેવું એવો ઉપદેશ અને આશીર્વાદ આપે છે. યજ્ઞના દીક્ષિત થવાથી શ્રેષ્ઠ લોકમાં પુણ્ય ગાઈશ અને અગ્ર પૂજા મારે ભાગે આવશે એવી ઉત્કંઠા રાખી યાગ આદરે છે. બાકી એ યજ્ઞોમાં અન્નદાન વિધિ કે દક્ષિણા જેવું કશું હોતું નથી. એવી મનોકામના દ્વારા ધન મેળવવાનો નિશ્ચય કરી વિધિ વિધાન તરફ દુર્લક્ષ રાખી માત્રોચ્ચરણમાં શ્રદ્ધા રાખ્યા સિવાય તેઓ હવન કરે છે. હું યજ્ઞ કરું છું એમ જગતને કહી તે નિમિત્તે પોતાનું પેટ ભરે છે. વિધિ ન જાણવા છતાં જ્ઞાનીને પૂછતા નથી અને કેવળ પોતાની ઉપજીવિકા માટે હિંસાનો દોષ ન જાણનાર તે મૂળ પશુનું બલિદાન આપતા અટકાતા નથી. તેનો પ્રસાદ અંગીકાર કરવા છતાં પોતાને પવિત્ર નિર્દોષ માની ઉલ્લાસ કરતા સત્પાત્રની અવગણના કરે છે. વળી સંપત્તિ પ્રાપ્ત થાય એટલે દંભ અને ગર્વથી તેઓ મદોન્મત્ત હાથીની જેમ ડોલવા લાગે છે. પોતાને ઇન્દ્ર કરતા શ્રેષ્ઠ માને છે. અલ્પ વિદ્યા છતાં બૃહસ્પતિએ કસા લેખમાં સમજતા નથી. ફૂટી પાયના દાનથી કર્ણને તુચ્છ સમજે છે. કિંચિત રૂપની રૂપથી મદનીએ ઠેકડી કરે છે. થોડું પરાક્રમ કર્યું હોય તો પણ રામ પરશુરામ અને બલરામના ત્રણેયને સત્ય વિનાના સમજે છે. ધનવાન પાસે પોતાનું કર્મ પણ દેખાડે છે અને અનેક પ્રકારના દંભ કરે છે. બુદ્ધિ બહેર મારી ગયેલી હોવાથી તે સાધુની તથા દેવોની આક્ષેપપૂર્વક નિંદા કરે છે. કમરો થયો હોય તે બધે પીરું દેખે તેમ તે નિર્દોષમાંય દોષ જુએ છે, શુદ્ધ મલિનતા જુએ છે. નાક વગરના માણસને દર્પણમાં જોતા ક્ષોભ થાય તે હરિના પ્રિયજનને જોઈ તે નારાજ થાય છે. ત્રિભુવનમાં કોઈ સાધુ હોય એવી કલ્પના પણ તેમના ચિત્તને સ્પર્શ કરતી નથી. ઈશ્વરના અસ્તિત્વ વિશે પણ તેઓ શંકા સેવે છે. પણ હે રાજા, તે ઈશ્વર કેવી સ્થિતિમાં છે એ હું તને કહું છું. સર્વભૂતોમાં અંતર વિના નિરંતર વસનાર, ભેદભાવ શૂન્ય, સર્વને સમાન ગણનાર, સર્વત્ર વ્યાપક છતાં આકાશ પ્રમાણે અસંગ અને જળ કમલવત અલિપ્ત રહેનાર સર્વના અંતર્યામીની કથા તે ભાગ્યહીન મનુષ્યો સાંભળતા નથી. જેનું નિત્ય ધ્યાન ધરવાથી સર્વ અનિષ્ટ તૂટી જઈ સ્વ આનંદની વૃષ્ટિ થાય છે અને જેની કીર્તિ વેદો તથા ઉપનિષદો વખાણે છે તેને ભૂલી એવા અભાગી મનુષ્ય અનેક મનોરથની જ વાર્તા કરે છે. પોતાના ગુરગુરવામાં રીંછ નગારાનો અવાજ સાંભળતો નથી તેમ હરિના ગુણ સાંભળતા નથી અને આદરથી વિષયનું સંભાષણ કરે છે. પરિણામે આવા દુર્જનો અતિ દુરભિમાની અને મંદબુદ્ધિવાળા રહી અવિવેકીપણે વિષય અંધ બની તેમાં જ ડૂબેલા રહે છે. મનુષ્ય માત્રને વિષય પર પ્રીતિ સહજ હોય છે. માંસ ભક્ષણ, મદપાન વગેરે માટે તેમની વાસના તીવ્ર હોય છે. વેદ પ્રેરતા નથી, છતાં તેઓ તેનું સેવન કરે છે. વિષયમાં ડૂબેલાને સેવ્ય શું અને ત્યાજ્ય શું તેનો વિચાર ન જ હોય. કપાસ સર્ગે પછી જટ ઓલવાય નહીં, તેમ વિષયવાસના પ્રબળ હોય ત્યાં વિવેક આવે નહીં. બિલાડીને દૂધ મળે પછી દ્રીજના કે અત્યંજના ઘરનો વિચાર તેને રહે નહીં. તેમ જે વિલયથી ઉન્મત્ત હોય તેને ત્યાજ્યનો વિચાર જ આવે નહીં. અણબાંધેલા મેઘજળને બાંધી એકઠું કરી ખેતરમાં થોડું થોડું અપાય તેમ માંસ ભક્ષણને મદપાન ઉચ્છંકલ જનને વિષયમાં નિયમિત રાખે. વિષય ભોગના પરિગ્રહણના સંભોગના સૂક્ષ્મ નિયમ બાંધ્યા તેમ માંસ ભક્ષણના નિયમ એવા કડક કર્યા કે પશુ હિંસા એની મેરેજ બંધ થાય. યજ્ઞના શેષ સિવાય ભક્ષણ થાય નહીં, એ નિયમને લીધે યજ્ઞ થઈ શકે નહીં, એટલે હિંસા આપોઆપ નિયમિત થાય. શૌત્રામણી યજ્ઞમાં માત્ર સુરા સૂંઘવાની આજ્ઞા આપી છે, એટલે મધ માંસ કે વિષય ભોગની વેદ આજ્ઞા કરે છે. એમ કહી શકાતું જ નથી. સ્વર્વ ધર્મમાં અહિંસા એ જ મુખ્ય ધર્મ છે એવો વેદોએ નિયમ કર્યો છે. પોતાના જ્ઞાન અભિમાનથી ભગવાનની કથા ન સાંભળતા જે ધન પરમાર્થ કરવામાં ઉપયોગી થઈ શકે એવા ધનને સ્વધર્મમાં વાપરતા નથી, માયાનું માણસની મદદથી મહાનિધિ શોધી શકાય. બીજમાં જ વૃક્ષ અને ફળ છુપાય, જળમાં સર્વ રસવાદ સમાય. એવી રીતે ધનમાં જેમ દેહ છે ત્યાં કર્મ છે અને રૂપ છે ત્યાં નામ છે, તેમ ધર્મ વસે છે. ધનની પાછળ દાન આદિ દ્વારા ધર્મ અને ધર્મને અંતે વિજ્ઞાન સહિત જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિજ્ઞાન છે ત્યાં સમાધાન અને શાંતિ છે. આટલું ફળ આપવાની શક્તિ ધરાવનાર ધનને મૂર્ખ મનુષ્ય વિષય પ્રાપ્તિ માટે ખર્ચે છે. બળતા ઘરમાં થાપણ મૂકનારાની જેમ તેઓ નાશવંત દેહને પોષે છે. રાત્રિ દિવસ કાળનો ગ્રાસ ચાલુ છે તેને જોતા નથી. દેહ જ અનિત્ય છે તો તેના ભોગમાં શું સ્થાયી હોઈ શકે. વિષયોમાં લુપ્ત થયેલા પ્રાકૃતજનો ધનનો સર્વભોગને બદલે શરીર સુખ માટે અપવ્યય કરે છે અને અગ્નિમાં કદી પડનાર પતંગ જેવી દશા પ્રાપ્ત કરે છે. સ્ત્રી માંસ અને મદપાન એ વેદોક્ત ભોગ છે તો તેનાથી પતન કેમ જ સંભવે એવું આ મૂર્ખાઓ માને છે. એમને સાચા વેદ વિધાનની જાણ પીછાન હોતી નથી. વેદ આજ્ઞા પ્રમાણે વર્તવાથી પતન થતું નથી, પરંતુ તેનો ગુઢાર્થ સમજ્યા વિના કર્મ આચરણ કરે છે તેનું પતન થાય છે. મનમાં ભોગની ઈચ્છા રાખી વેદના અર્થનો અનર્થ કરી યજ્ઞના નિમિત્તથી તે પશુને મારે છે. વેદમાં આલ્ભન શબ્દ વાપર્યો છે, બધા જ તેનો અર્થ ઘાત કરે છે, પણ તેનો અર્થ નિષ્કામ ભાવે સ્વધર્મમાં આચરણમાં પશુનો સ્પર્શ એમ એમ થાય છે. હરિશ્ચંદ્રે શુનાશેપના વધ વિના યજ્ઞની સિદ્ધિ કરી. એ પશુઘાત વિહિત નથી, એ સિદ્ધ કરે છે. પોતાને માટે નહીં પણ દેવતાના નિમિત્તથી પશુ હિંસા કરી શકાય એમ કહેનાર મીમાંસક ભૂલ કરે છે. એથી યજ્ઞિકનું પતન થાય છે, કેમ કે જે સર્વભોગની પ્રાપ્તિ થાય તેનો ક્ષય થાય છે અને અંતે હિંસા જ યાજ્ઞિકને ભાગે બાકી રહે છે. એ જ રીતે શૌત્રમણિ યજ્ઞમાં માત્ર સુરાની ગંધ લેવાની જ આજ્ઞા છે. એ જ રીતે વિષયભોગ કેવળ પ્રજા અર્થે જ કરવાની આજ્ઞા છે, પરંતુ આવા શુદ્ધ કર્મને ન સમજતા અધર્મચરણમાં મૂર્ખજનો પર પ્રવર્તે છે અને તે કામ્ય કર્મોને લીધે ભોગ સંભ્રમનો અનુભવ લે છે. જેમ વિષ તેના ખારનાને જ ખાઈ જાય છે, તેમ વેદોનો વિધિ ન જાણવા છતાં ગર્ભથી ઉદ્ધત થઈ પશુનો વધ કરનારનો દેહ પડ્યા પછી તે જ પશુ પરલોકમાં તેમને ખાઈ જાય છે. પરમાત્મા સર્વ શરીરમાં વસે છે, સર્વનો અંતર્યામી છે. કોઈ પણ પ્રાણીનો દ્વેષ કરવાથી નિજાતમાં હરિનો જ દ્વેષ થાય છે. બીજાની હિંસા કરનાર આત્મઘાત જ કરે છે. તેનો સહકુટુંબ અધપાત થઈને તે બધા સૌરવ નર્કમાં પડે છે. જ્ઞાની પોતે તરે છે, અજ્ઞાની જ્ઞાનીને શરણ જવાથી તરે છે. જે જ્ઞાનીએ નથી અને અજ્ઞાનીએ નથી, માત્ર જ્ઞાનનું અભિમાન રાખનાર છે અને વિષયમાં લુપ્ત રહી અર્થ સાધવા જારણ મારણ કર્મમાં પ્રવૃત્ત થાય છે તે આત્મઘાતી છે. જે ડાર પર બેસે છે તે જ ડારને તે કાપે છે. કામ્ય કર્મીઓનો આ રીતે નાશ થાય છે. કામી ક્રોધી કે ક્રૂર કર્મમાં આશક્તિ રાખનાર, પોતે પોતાનું અહિત કરનારા હોય વિધિરહિત કર્મને જ શુદ્ધ કર્મ માને છે. અજ્ઞાનને જ્ઞાન સમજે છે અને કામ્ય કર્મના છરમાં સપડાઈ વિષય ભોગના બંધનમાં પડી પોતે પોતાને ઠગે છે. આ વિષય સુખ માટે દેહને જ પોતાનો હિતકર આપ્ત માની અનેક યુક્તિથી અર્થનો સંગ્રહ કરે છે. વાસુદેવથી પરાંગમુખ થયેલા તે મૂઢ લોકો આત્માને અતિશય કષ્ટ આપીને મરણની સાથે લડતા લડતા તે લક્ષ્મી મેળવે છે. ગૃહદારા પુત્ર અને ધન જેવી અનેક વસ્તુઓનો સંગ્રહ કરે છે. અજ્ઞાની હોવા છતાં જ્ઞાનનો ગર્વ ધરે છે અને અંધત્તમમાં પડે છે. અંધારું થઈ જાય, સર્વને પ્રકાશના સૂર્ય પણ શ્યામ પડી જાય. ગાઢ મૂઠ અવસ્થા અતિ મૂઢ થાય. સુષુપ્તિ નિંદ્રાધીન થાય. આરસ આરસી જાય તથા નિંદાને ક્રોધનો સર્વદા વાસ હોય એવા અધતમમાં પ્રવેશ કરે છે. ઊંડા ખાડામાં પડેલો પથ્થરો બહાર નીકળી શકતો નથી, તેમ તે કદી પણ બહાર નીકળતો નથી. આ પ્રમાણે અભક્તોની ગતિ કહી વધારે સ્પષ્ટ કહેતા વાઘ દેવતા મૌન થાય છે. અભક્તોની ગતિ કહેવી પડે તે કરતાં મૂંગા થવું સારું. પ્રાણ જાય તો ભલે, પણ એવું દુઃખ કોણ બોલી બતાવે? અમારી જીભ કદી વટલાવવી નથી. વટાણના પ્રાયશ્ચિત રૂપે આપણે હરિસ્મરણ કરવું ઘટે. રાજા હરિસ્મરણ કરવા લાગ્યો અને હરિનું સ્મરણ થતા એ વિષયના જ પ્રશ્ન સ્ફૂરવા લાગ્યા. આ રીતે ભગવત ભક્તિ જ કરવી એ સિદ્ધ થતા રાજા તેના પ્રકારો પૂછે છે. જેના સ્મરણથી કર્મ અને અકર્મ માથું ઊંચું કરી શકતા નથી તે પરમાત્મા યુગ યુગમાં કયા નામથી કયે રૂપે અને કેવી વિધિથી પૂજાય છે તે હે યોગીવર્ય મને કહો. રાજાનો પ્રશ્ન સાંભળી ચમસના નાનાભાઈ કરભાજન મુનિ બોલ્યા, કૃત ત્રેતા દ્રાપર તથા કલિમા કેશવ જુદા જુદા નામે વિધિને રૂપે પૂજાય છે. કેશવ શબ્દમાં કેનો અર્થ બ્રહ્મા, શનો અર્થ શિવ અને વનો અર્થ વિષ્ણુ થાય છે. સમગ્ર શબ્દ ત્રણેયનો પ્રકાશક નિર્ગુણ વાચક છે. એ કેવળ અર્ધમાત્રારૂપ વ્યક્ત અવ્યક્તથી પર વાણીથી પર વ્યાપ્ય વિના વ્યાપક તેમજ અદર કે અંદર કે બહાર એકપણે રહેલા છે. યુગ પરત્વે તેને જ ભક્ત જુદી જુદી રીતે પૂજે છે. ભજન વિધિ કર્મ અને ધર્મને પ્રવૃત્ત કરે છે. ભક્ત તેની પૂજા કેવા અનુક્રમથી કરે છે તે સાંભળ. કૃતયુગમાં ભક્ત પરમાત્માના શ્વેતવર્ણવાળા ચતુર્ભુજ સ્વરૂપને પૂજે છે. તે જેટલા વકલ, દંડ, કમંડરૂ, કારા મૃગનું ચર્મ, ઉપવિત તથા રુદ્રાક્ષના ચિહ્નોવાળું હોય છે, વદન પર દઢ બ્રહ્મચર્યની છાપ હોય છે, તે કાળના સર્વ માણસો શાંત, નિવૈર, સમબુદ્ધિવાળો અને પરસ્પર પ્રેમ રાખનારા હોય છે. સમ દમ મુખ્યત્વે હોય એવું તપ કરી તેઓ ભગવદ્ ભજન કરે છે. હે રાજા, તે 10 પ્રકારના નામથી પરમાત્માનું નામ સ્મરણ કરે છે. તે નામો સાવધાન ચિત્તે સાંભળ. તે યુગમાં હંસ, સુપર્ણ, વૈકુંઠ, ધર્મ, યોગેશ્વર, અમલ, ઈશ્વર, પુરુષ, અવ્યક્ત અને પરમાત્મા કહેવાય છે. ભક્તો આ નામનો પાઠ કરીને તેનું ઉચ્ચ સ્વરે ગાયન કરે છે અને સંસાર ભય દૂર કરે છે. કૃત યુગમાંથી આરાધના મેં તને કહી હવે ત્રેતાયુગમાં તેનો ભજન કીર્તન કેમ થાય છે તે સાંભળ. ત્રેતાયુગમાં જ્વારા જેવા રક્તવર્ણની પરમાત્માની ચતુર્ભુજ યજ્ઞમૂર્તિને ભક્ત પૂજે છે. તે પીરા, કેશ, ત્રણ ગુણો, ત્રણ વેદોરૂપી ત્રિમેખલા તેમજ શુક્ર સ્ત્રવાદી આહુતિ આપવાના પાત્રોથી અંકિત હોય છે. તે યુગમાં ધાર્મિક લોકો સર્વદેવ સ્વરૂપ હરિને ત્રણ વેદોની વિદ્યા વડે પૂજે છે. ત્રેતાયુગમાં સર્વલોક વેદ વચન પર પૂર્ણ શ્રદ્ધા રાખનારા અને સર્વ ભજનમાં તત્પર અને ધર્મનિષ્ઠ હોય છે. તે 8 પ્રકારના નામ સ્મરણનો સદા ઘોષ કરે છે. હે રાજા, તે નામો નીચે મુજબ છે. તે કાળના ભક્ત હરિને વિષ્ણુ યજ્ઞ પૂજની જન્મ સર્વદેવ ઉરુક્રમા ઋષા કપી જયંત અને ઉરુગાય એ 8 નામથી ભજે છે. દ્વાપરમાં ભક્તો હરિની ઘનશ્યામ ચતુર્ભુજ મૂર્તિને પૂજે છે. તે પિત્તાંબરધારી અને શંખ, ચક્ર, ગદા, પદ્મ, શ્રીવત્સ વગેરે ચિહ્નોથી અંકિત હોય છે. વૈદિક અને તાંત્રિક પૂજાની વિધિથી ચંદ્ર જેવું શુભ, છત્ર, ચામર વગેરે મહારાજાના ચિહ્નોથી તે મૂર્તિને અંકિત કરી તે કાળના પરમ તત્વને જાણવાની ઈચ્છાવાળા લોકો શ્રીહરિના ભજનમાં તત્પર થાય છે. પરબ્રહ્માનું સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળા લોક પરમાત્માની સત્વર પ્રાપ્તિ માટે વૈદિક અને તાંત્રિક એવી 2 પ્રકારની મિશ્ર પૂજા કરે છે. હે વાસુદેવ, હું તમને દંડવત પ્રણામ કરું છું. હે શંકરષણ, હું તમને નમન કરું છું. હે પ્રદ્યુમન, તમને પ્રણામ કરું છું. હે અનુરુદ્ધ, તમને વંદન કરું છું. હે નારાયણ, ઋષિશ્વર, મહાપુરુષ, વિશ્વેશ્વર, વિશ્વરૂપ, મહાત્મા, શ્રીવર, સર્વભૂતોના આત્મા, તમને મારા નમસ્કાર છે. દ્રાપરના લોકો આમ ભગવાનની સ્તુતિ કરશે. હવે કલયુગના તંત્રવિધિનો શ્રવણ કર. ઇન્દ્ર નીલમણીની પ્રભાયુક્ત ભગવાનની કૃષ્ણવર્ણી ચતુર્ભુજ મૂર્તિને ભક્ત કલયુગમાં પૂજે છે. કલયુગમાં કૃષ્ણ એ જ મુખ્ય દેવ છે. તેના ચિહ્નો વીણા, સિંહ, શંખ, ચક્રાદિ આયુધ તથા નંદ સુનાંદિક પાર્ષદો છે. તે યજનમાં મુખ્ય પ્રેમયુક્ત કીર્તન છે. ઈશ્વરના આજ સુધીમાં અનેક અવતારો થયા, તેમાં શ્રીરામ અને શ્રીકૃષ્ણના ચરિત્રો જ અતિશય પવિત્ર છે. તેમના ચરણાનવિંદનો મહિમા કહું છું. સ્તુતિ કહે છે, હે રાજા, કીર્તન એ જ ભગવાનની મહાપૂજા છે. ગરુડ ધ્વજને કીર્તન અતિ પ્રિય છે, તેથી નારદ હંમેશા કીર્તન ભક્તિમાં તત્પર રહે છે. નામ સંકીર્તનથી પ્રસન્ન થઈ હરિએ પ્રહલાદ, ગજેન્દ્ર, ગણિકા, અજામિલ અને દ્રૌપદીનો ઉદ્ધાર કર્યો. ચિત્તશુદ્ધિ માટે હરિકીર્તન જેવું એકે સાધન નથી. જેમ ગાયને વાછરડા પર કે માખીને મધ પર વહાલ હોય, તેમ હરિને નામ સ્મરણ પ્રિય છે. જેને કીર્તનમાં પ્રેમ છે તેના સર્વ સાધનો પૂર્ણ છે. જે કીર્તનથી વિમુખ છે તે કદી પણ સુખ જોતો નથી. હરિનું સ્મરણ સર્વ ધ્યાનમાં વરિષ્ઠ છે. ભક્તના ભવરોગને હરનારું અને મનોરથને પૂર્ણ કરનારું અને પરમ આનંદ પામાડનારું છે. હરિના ચરણથી સકળ તીર્થ પવિત્ર થાય છે. તેમના ચરણમાંથી નીકળેલી ગંગાને શિવ પોતાના મસ્તક પર ધારણ કરે છે. આ ગંગાના લીધે જ બધા તીર્થોને તીર્થત્વ પ્રાપ્ત થયું છે. હરિના ચરણ અકસ્માત પાષણને લાગતા તે પવિત્ર થયા. અહલ્યોદ્ધારની કથા એનું ઉદાહરણ છે. રાવણ જેવા પત્નીનું હરણ કરનાર શત્રુના ભાઈને સવર્ણની લંકા આપી તે હરિના ચરણની સેવાનો જ પ્રતાપ. શરણાગતને તેમના જેવું નિર્ભય સ્થાન નથી. શ્રી હરિ ભક્તિ પ્રતિપાર છે. શ્રીહરિ ભક્ત પ્રતિપાર છે. શ્રીહરિ ભક્ત પ્રતિપાર છે. ભક્તની વ્યથા હરિથી સહન થતી નથી. તેમણે પ્રહલાદ, પાંડવ વગેરે અનેક ભક્તોની રક્ષા કરી છે. રણાંગણમાં યોગ્ય સમયે અર્જુનનો રથ પણ હાંક્યો. શ્રીહરિના ચરણને અનન્ય ભાવે શરણે જવાથી ભવસાગર સહેજે તરી જવાય છે. બ્રહ્મા તથા સદાશિવ પણ તેમનું ધ્યાન ધરે છે. રાજ્યલક્ષ્મી માટે દેવો પણ ઉત્સુક હોય છે. છતાં ધર્મિષ્ઠ રામચંદ્રે પિતાનું વચન પારવા તે વિશાળ રાજ્યનો ત્યાગ કરીને વનવાસ સ્વીકાર્યો. ત્યાં કેવળ પત્ની નહીં પણ ભક્ત સીતારામના ચરણની એકાકી સેવા કરવાની તક મળશે એમ જાણી વનવાસના દુઃખોની અવગણના કરી હર્ષભેર સાથે ગયા. જે મહાપુરુષના ચરણની રજ શિવાદી માથે ચડાવે છે તે શ્રી રામચંદ્ર સીતાને પોતાની પૂર્ણ ભક્ત જાણી તેના વચનથી માયાવી સુવર્ણ મૃગની પાછળ દોડ્યા. એ મહાપુરુષના ચરણાનવિંદને વંદન હો. કલયુગમાં આવા આવા કીર્તન સ્તવનથી મનુષ્ય પરમ પવિત્ર અને નિત્ય મુક્ત થાય છે. આ રીતે કૃતયુગથી માંડી કલયુગ પર્યંત જે યુગમાં જે રૂપે અને જે નામે શ્રીહરિ અવતાર લે છે તે નામ તથા રૂપને યુગના લોકો શ્રેયની ઈચ્છાથી ભજે છે. કારણ હરિ સર્વે શ્રેયોના ઈશ્વર છે. હે સર્વજ્ઞ રાજા, કલયુગમાં ઘણા દોષો રહેલા છે. તેનો ત્યાગ કરી ગુણગ્રહણ કરી જે નિરંતર હરિકીર્તન કરે છે તે સાર ગ્રહણ કરનાર છે અને તે નિત્ય યુક્ત તે નિત્ય મુક્ત થાય છે. કૃતયુગમાં શર્માદિ સાધન, ત્રેતાયુગમાં વેદોક્ત યજ્ઞ, દ્વાપર યુગમાં વેદોક્ત પૂજન અને વિધિયુક્ત તંત્ર વિધાન, એ પ્રમાણે ત્રણેય યુગમાં જે ફળ મળે છે તે સર્વ કલયુગમાં એ સર્વ માત્ર કીર્તનથી જ ગાતા અને નાચતાને ગાતા પરમાત્માને વશ કરવાથી મળે છે. ગાયોના ગોઠોમાં ઊંદડી રમતા ગોવારના ગીત સાંભળી દેવ પોતાને ભૂલી જઈ સ્વ આનંદથી નાચવા લાગ્યા. કૃષ્ણ કાહન ગોપાર એ નામની ગર્જના સાંભળી શ્યામરો સંતોષ પામી પરમા આનંદથી ઉલ્લાસમાં આવ્યા અને કલયુગમાં ભક્તનો કીર્તનથી અનાયસે ઉદ્ધાર થાય છે. સતત કીર્તન કરવાથી સર્વ પાપ ભરી જાય છે અને પ્રબળ કલિકારમાં ભક્તનો તત્કાર ઉદ્ધાર થાય છે. સ્ત્રી શુદ્ર વગેરે ચારે વર્ણની મુક્તિ કીર્તનથી થાય છે, એ જ કલયુગનું મહત્વ છે. વેદ કૃપણ થઈ ત્રણ વર્ણનો વર્ણને જે કાને પડે છે અને સ્ત્રી શુદ્ર સાથે અબોલા રાખે છે તે વેદની ન્યૂનતા છે. હરિનામ સ્ત્રી શુદ્ધને પણ ઉદ્ધારી દૂર કરે છે. હરિનામ સ્ત્રી શુદ્રને પણ ઉદ્ધારી દૂર કરે છે. કીર્તનમાંથી સ્વધર્મમાં સ્થિત થવાય છે અને પરબ્રહ્માની પ્રાપ્તિ થાય છે. કીર્તન આનંદથી ભક્તને ચારે મુક્તિ વરવા આવે છે. ભક્ત તેની ઉપેક્ષા કરે છે છતાં તે તેને પગે પડે છે. કલયુગમાં કીર્તનની ખ્યાતિ અનુપમ છે. બીજા ત્રણેય યુગમાં નામ સ્મરણનો નિષેધ નથી, પરંતુ કલયુગમાં તેનાથી ચારે મુક્તિ દાસી થાય છે. જન્મ મરણના ચક્કરમાં સપડાયેલા માનવી કલયુગમાં સંસારરૂપ કાંટો કીર્તનથી કાઢી પરમ શાંતિ અને સુખ પ્રાપ્ત કરે છે. કીર્તનમાં એ પરમ લાભ છે. ભાવભર્યા હરિ કીર્તનથી સંતોષ પામી જનાર્દન ભક્તને એવું તો આલિંગન આપે છે કે તે પાછું છૂટતું નથી અને બહાર તથા અંદર સર્વત્ર હરિ પ્રગટે છે. તેના સિવાય ચરાચરમાં બીજું કાંઈ દેખાતું નથી. વૃત્તિ સ્વ આનંદમાં નિમગ્ન થાય છે અને ભિન્નપણાનો અનુભવ કરતી નથી. જેમાં દ્વૈત નથી તે જ સાયુજ્ય છે, સાયુજ્ય મુક્તિ. આવી સાયુજ્યતા પ્રાપ્ત થયા પછી હરિકથા એવી થાય છે કે જીવ તેમાં તલ્લીન થઈ જાય છે. હરિભજનમાં ભક્ત એવો તો લુપ્ત થાય છે કે ચારે મુક્તિ તેની દાસી થવા આવે છે, તો પણ તેનો અંગીકાર કરતો નથી. ભક્તિ આગર યોગ યાગ આદિ સર્વ સાધનોને હરિકીર્તનથી નિરાધાર કરે છે. પ્રેમપૂર્વક હરિકીર્તન કરવાથી ભક્તનું મહાત્મય વધે છે અને તેમનો ઉદ્ધાર થઈ જાય છે. હે રાજન, કૃતાદિ યુગની ઉત્તમોત્તમ પ્રજા તેમજ દેવો પણ કલયુગમાં જન્મ લેવાની ઈચ્છા કરે છે. કલયુગમાં સ્ત્રી શુદ્ર શુદ્ધા ઘણા પ્રકારના લોકો નારાયણની ભક્તિમાં નિમગ્ન થશે અને ચારે મુક્તિ હરિકીર્તનથી જ હસ્તગત કરશે એમ જાણી એ યુગના લોકો કલયુગનો મહિમા મોટો માને છે. જેઓ પુણ્યવાન હોય તેઓ જ કલયુગમાં જન્મ લે છે. ખાસ કરીને દ્રાવિડ દેશમાં ભક્તિ અતિશય વૃદ્ધિ પામશે. તે દેશમાં તીર્થ વિશેષ ભૂમિ ઉત્કૃષ્ટ છે. ત્યાં તામ્રપણી નદીના તીરે કૃતમાલા નદીનો નદીની આસપાસ પયસ્વીની કાવેરી મહાપવિત્ર પ્રતીચી અને મહાનદીને તીરે ભક્તિ ગણી દઢ થશે. કલયુગમાં એ નદીઓના જળનું પાન કરનાર, તેમાં સ્નાન કરનાર અને તે તીર્થના દર્શન કરનારના મરા ધોવાઈ મર કરનારના મર ધોવાઈ જશે. એવા ભક્તજનો પવિત્ર થઈ વાસુદેવની ભક્તિમાં લીન થશે અને દેવ પિતૃ અને ઋષિ એ ત્રણેયના ઋણમાંથી મુક્ત થશે. શરણાગતને શરણ લેવા યોગ્ય મુકુંદના ચરણને ભજનારા ભક્તને જન્મ મરણની પીડા નથી. સ્વ આનંદથી ભક્તિ કરવાથી સર્વભૂત સુખી થાય છે. સકળ પિતૃઓ અને માતા પિતાનો ઉદ્ધાર થાય છે. લોખંડ પારસમણીને અડકતા જેમ તેનો કારો રંગ દૂર થાય છે, તેમ હરિની આજ્ઞામાં કર્મ છે. તેથી હરિને શરણ જવાથી ભક્તને કર્મ આધીનતા રહેતી નથી. અનન્ય ભક્ત કર્મનો સેવક નથી, દેવનો કિંકર નથી, તેમ પ્રાકૃતજનો આગર રંક નથી. તે સ્વતંત્ર છે, તેને કોઈ ઠેકાણે પરાધીનતા નથી. સર્વભૂતોમાં જેને વાસુદેવની પ્રતીતિ છે તે કર્મો અકર્મથી અલિપ્ત છે અને પરિણામે તે સર્વ ઋણમાંથી મુક્ત થાય છે. દેહનું અભિમાન એ અન્ય દેવોનું ભજન છોડી જે એક હરિ ચરણનો અનન્યપણે શરણે જાય છે, તેને સ્વપ્નમાં પણ કર્મનું બંધન રહેતું નથી. હે રાજા, ભગવત ભક્ત વિહિત કર્મ ન કરે તો પણ તે મુક્ત છે. ભક્તને હાથે કલ્પાંતે પણ વિકર્મ થાય નહીં, પણ દેવયોગે અકસ્માત થઈ જાય તો અચ્યુતના સ્મરણથી તેને બાધ લાગતો નથી. હરિના પ્રિય ભગવદ્ ભક્તને યમ કેવી રીતે દંડી શકે? જેને સર્વ ભૂત પ્રાણીમાં હરિના દર્શન થાય છે તેને કર્મ અકર્મનો ભ્રમ રહ્યો નથી. જેના પર તેની કૃપા દ્રષ્ટિ પડે તેનો પણ ભવભય દૂર થાય અને તેની ઈચ્છા હોય ત્યાં તેના મુક્તિનું સુખ પ્રાપ્ત થાય. તેની કૃપાથી દેવ દીનના હૃદયમાં પ્રગટે એટલે શ્રીહરિ તેનાએ કર્યા કર્મોની ભસ્મ કરી નાખે. જેમ સૂર્ય પ્રગટે કે અંધારું અદૃશ્ય થાય જ તેમ હૃદયમાં રામ પ્રગટતા કર્મો અકર્મો ધોવાઈ જાય છે. શ્રીરંગનું નામ સંકીર્તન એ જ તેની પરમ ભક્તિ છે. ભક્તોની આવી પૂર્ણ સ્થિતિ સાંભળી રાજા રોમાંચિત થયો અને આનંદથી દોલવા લાગ્યો. વૈદેહીનું વર્ણન કરતા નારદને પણ પુષ્કળ હર્ષ થયો. હવે વસુદેવને તે ઇતિહાસની સમાપ્તિ કહેવા લાગ્યા. આનંદથી દોલતા નારદ વસુદેવને કહે છે, આવી રીતે જયંતી સુતો યોગેશ્વરોએ પરમ પ્રેમથી સ્વાનુભવયુક્ત ભગવદ્ ભક્તિનું નિરૂપણ કર્યું. તે સાંભળી રાજાને અત્યંત આનંદ થયો. શ્રવણના સંતોષથી થયેલા ઉલ્લાસથી તેને પૂજામાં પૂજ્ય ભાવ પ્રગટ્યો અને યોગેશ્વરોની આનંદથી પૂજા કરી તે સ્વાનંદ ભોગવવા લાગ્યા. પછી જનકના પુરોહિત અહલ્યપુત્ર સતાનંદે પણ તે યોગેશ્વરોની આદરથી પૂજા કરી. સર્વના દેખતા તે નવે યોગેશ્વરો અંતર્ધ્યાન થયા અને ભાગવત ધર્મમાં સ્થિત થઈ ભક્તિ કરવાથી જનક રાજાને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અને વિદેહી સ્થિતિ અનુભવતા તે પરમ વિશ્રાંતિ પામ્યા. હે વાસુદેવ, જેના ચરણમાં સર્વભાગ્ય સમુદાય વિશ્રાંતિ લેવા આવે છે તે તમારા ઘરમાં ક્રીડા કરે છે. તારા વાસુદેવ એવા નામ ઉપરથી દેવને વાસુદેવ નામ પ્રાપ્ત થયું છે. તે નામના મહાત્મયથી જનતાના સર્વદોષ નાશ પામે છે. તે ભાગવત ધર્મનો વિધિ આસ્થાથી શ્રવણ કર્યો તેથી તારા ભાગ્યનો પાર નથી, હવે તેનું મનન કરવાથી નિસંગ થઈ તું નિજ ધામને પામશે, નિજ ધામમાં કાર્ય કે કારણ બંને નથી, તે પરમપદમાં તું આત્મસુખે સુખરૂપ થશે, તેમાં દંપતિની કીર્તિ ત્રિલોકમાં પ્રસરી છે, પરમ આનંદથી આ પૃથ્વી છલકાઈ રહી છે, જેને પ્રસન્ન કરવા યજ્ઞ દાન તપ અને યોગ સાધન કરવામાં આવે છે, જે બ્રહ્માદિકના નિયંતા છે અને જે ત્રિજગતના પારનાર છે, તેને પુત્ર ભાવે તમે ખોરામાં રમાડ્યા છે, સર્વે ભાગ્યના ભૂષણ જેવા શ્રીકૃષ્ણ પુત્રની ભાવનાથી તમારા ખોરામાં આરોટે છે, પરબ્રહ્મરૂપ શ્રીકૃષ્ણના દર્શનથી દ્રષ્ટિ પાવન થાય છે, તેમના મધુર શબ્દ કાન પર પડવાથી અને તેમની સાથે ભાષણ કરવાથી સંતપ્ત જીવને શાંતિ થાય છે, જેના ભોજનના અવશેષ આગર રસનાને અમૃત પણ તુચ્છ લાગે છે, જેને ચુંબન કરવાથી મન સ્વ આનંદથી પૂર્ણ થાય છે, અને જેને આલિંગન કરતા જ દેહપણું જતું રહે છે, તે શ્રીકૃષ્ણના સકર કર્મનો લાભ પુત્ર સ્નેહને લીધે તમને પ્રાપ્ત થયો છે, તમારી પવિત્રતાનો પાર નથી, તમે યદુવંશને પાવન કરી શ્રીકૃષ્ણને લાડ લડાવી તમારી કીર્તિ જગતમાં અમર કરી છે, શિશુપાલ પૌંડ્ર અને સર્વાદિ ત્રણ વીરોએ રેસ ભાવે શ્રીકૃષ્ણની આયુધો સજેલી ઘનશ્યામ મૂર્તિનું ધ્યાન ધર્યું હતું, છતાં તે તદ્રુપતા પામ્યા, કંસને શ્રીકૃષ્ણનો અતિ ભય હતો, તેથી તે સૂતા બેસતા ખાતા પીતા શ્રીકૃષ્ણને દેખતો હતો, છતાં તે સાયુજ્યતા પામ્યો તો શ્રદ્ધાળુ ભક્તો કેમ ન પામે, તમારી શ્રીકૃષ્ણ ઉપર પરમ પ્રીતિ છે, તમારા ચિત્તમાં અને વિત્તમાં તેજ વસે છે, તમારી પાસે જ પૂર્ણ પ્રાપ્તિ છે, છતાં તમે શ્રીકૃષ્ણને બાલક સમજો છો એ ઠીક નથી, શ્રીકૃષ્ણને વિશે તમે આ મારો પુત્ર છે એવી ક્ષુદ્ર ભાવના રાખો છો, પણ એ તો પરિપૂર્ણ પરમાત્મા અવિનાશી જગતના નિયંતા અને આત્મા માયા શક્તિથી પોતાનું ઐશ્વર્ય ગુપ્ત રાખી મનુષ્યનો વેશ લઈ પ્રગટ થયા છે, એવા અવ્યય અને પરાત્પર કૃષ્ણ પર તું અપત્ય સ્નેહ રાખીશ નહીં, કાર્યવના આદિ અસુર અને જરાસંઘ આદિ મહાવીર અધર્મી રાજાને તેમની અધર્મી સેના સહિત નાશ કરી ભૂમિનો ભાર ઉતારવા, નિર્વિકાર ધર્મને સ્થિત કરવા, સંતનું રક્ષણ કરવા, જગતનો ઉદ્ધાર કરવા અને પોતાની ઉદાર કીર્તિ ફેલવવા પરબ્રહ્મા અને આનંદધન પરમાત્મા શ્રીકૃષ્ણ સ્વરૂપે તમારે ત્યાં અવતર્યા છે, માટે તમારે બાળક બુદ્ધિ રાખવી નહીં, ખરેખર તમે આટલાથી જ સંસાર સાગર તરી જશો, આ પ્રમાણે કૃષ્ણ અવતારની કથા નારદે વાસુદેવને કહી ત્યારે હે રાજા, શુક્રાચાર્ય કહે છે કે તે સાંભળીને સર્વને અતિ આશ્ચર્ય થયું, શ્રી શુક કહે છે રાજા પરીક્ષિત, નારદના વચન સાંભળી વાસુદેવ તથા દેવકી અતિ વિસ્મિત થયા, કૃષ્ણ પરમાત્મા જ અવતર્યા છે એ નારદના શબ્દોએ બંને ચકિત થયા અને પોતાને પૂર્ણ ભાગ્યશાળી માનવા લાગ્યા, તેમણે શ્રીકૃષ્ણમાં પુત્રભાવનો ત્યાગ કર્યો અને પરબ્રહ્મા ભાવથી તેના તરફ જોવા લાગ્યા, તેમના હૃદયનો મોહરૂપી સ્નેહ દૂર થયો, આ નિમિનિયંતાનો સંવાદ નારદે વાસુદેવને કહ્યો, જીવ તથા શિવનો ભેદ ટાળનાર આ પવિત્ર કથા જે શ્રદ્ધાથી તલ્લીન થઈ શાંત ચિત્તે સાંભળશે અને એક પદનો અર્થ અંતરમાં સ્થિત કરશે તે સકળ પુણ્ય પ્રાપ્ત કરી બ્રહ્મ પદ પામશે. આ પાંચ અધ્યાય 11મા સ્કંદના પાંચ પ્રાણ છે. કોકિલના પંચમ સુર સમાન છે, સાકરની પાંચ ધારા રૂપ છે, અને ભક્તનો સત્કાર કરવા માટે પંચગંધ અક્ષત છે. શ્રીહરિએ પોતાના ભક્ત ઉદ્ધવ માટે કૃપા કરી પાંચ અધ્યાયરૂપ પાલખી વિવેકથી આગળ મોકલી છે.